એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ મમ્મા, જે મનોરંજન, બિઝનેસ અને હા, નેતૃત્વના પાઠોથી ભરપૂર છે. એક એવા પુસ્તકની ઊંડી વાત કરીશું જેણે દુનિયાની સૌથી મોટી મીડિયા કંપનીઓમાંની, શું કહેવાય, પરિવર્તનની ગાથા વર્ણવી છે.
બરાબર, આપણે વાત કરી રહ્યા છીએ રોબર્ટ ઈગર, એટલે કે બોબ ઈગરના પુસ્તક ધ રાઈડ ઓફ અ લાઇફટાઈમ વિશે. આજનો સમય જુઓ, ટેકનોલોજી અને બજાર કેટલી ઝડપથી બદલાઈ રહ્યા છે, ખરું ને?
હા, સતત બદલાવ.
તો આવા સમયમાં એક મોટી, જૂની, પરંપરાગત કંપનીને સફળતાપૂર્વક ચલાવવી અને એટલું જ નહીં ભવિષ્ય માટે તૈયાર કરવી એ કેવી રીતે શક્ય બને, આ સમજવું બહુ જ જરૂરી છે. અને ઈગરનો ડિઝનીમાં જે 15 વર્ષનો સીઈઓ તરીકેનો કાર્યકાળ રહ્યો એ આના માટે મતલબ ઉત્તમ ઉદાહરણો અને સિદ્ધાંતો પૂરા પાડે છે. એમના અનુભવો ખાલી મોટી કંપનીઓ માટે જ નહીં પણ કોઈપણ ક્ષેત્રમાં લીડરશીપ કરનાર માટે પ્રેરણા જેવા છે.
અને રોબર્ટ ઈગર જેમણે આ લખ્યું છે, એમની પોતાની સફર પણ કમાલની છે. એમ નહીં કે સીધા મોટા પદ પર આવી ગયા. 1974માં તેમણે અમેરિકન બ્રોડકાસ્ટિંગ કંપની એટલે કે ABCમાં અઠવાડિયાના માત્ર $150 પગારે કામ શરૂ કરેલું, સ્ટુડિયો સુપરવાઇઝર તરીકે.
$150? આજે તો એ રકમ કઈ જ ના કહેવાય.
બિલકુલ, પણ ત્યાંથી શરૂ કરીને દુનિયાની સૌથી મોટી મનોરંજન કંપનીના ટોચ પર પહોંચવું એ જ ખરેખર રાઈડ ઓફ અ લાઇફટાઈમ છે, નહીં?
સાચી વાત. ABCમાં સાવ નીચેથી શરૂ કર્યું અને પછી સતત મહેનત અને લગનથી આગળ વધતા રહ્યા. કેટલાય પડકારો ઝીલ્યા, નવી જવાબદારીઓ લીધી અને છેવટે ABC ટેલિવિઝન ગ્રુપના પ્રેસિડેન્ટ બન્યા. પછી 1996માં જ્યારે ડિઝનીએ ABCની પેરેન્ટ કંપની કેપિટલ સિટીઝને ખરીદી ત્યારે ઈગર ડિઝનીનો ભાગ બન્યા. અને પછી 2005માં જ્યારે ડિઝની થોડા, શું કહેવાય, મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એમને CEO બનાવવામાં આવ્યા અને 2020 સુધી એ પદ સંભાળ્યું,
15 વર્ષ CEO તરીકે. અને આ સમયગાળો ડિઝની માટે ખરેખર અસાધારણ રહ્યો. એમના લીડરશિપ હેઠળ ડિઝનીનું માર્કેટ કેપિટલાઇઝેશન એટલે કે બજાર કિંમત લગભગ 5 ગણી વધી, $48 અબજ થી વધીને $240 અબજ થી પણ વધુ.
હા, આ આંકડા જ બધું કહી દે છે.
જબરદસ્ત.
અને આ વૃદ્ધિ પાછળ હતા કેટલાક ખૂબ જ હિંમતવાળા અને દૂરનું વિચારનારા નિર્ણયો. એમણે પિક્સાર $7.4 અબજ, માર્વેલ $4 અબજ, લુકાસ ફિલ્મ લગભગ $4 અબજ અને પછી પેલી 21st Century ફોક્સની મનોરંજન અસ્કયામતો $71.3 અબજ. આ બધા મોટા અને સફળ સોદા કર્યા.
આ ખાલી કંપનીઓ ખરીદવા જેવું નહોતું, નહીં,
જરાય નહીં. આ ડિઝનીના ભવિષ્ય માટે જરૂરી ક્રિએટિવિટી અને કન્ટેન્ટ મેળવવાની વાત હતી. અને આ જ વસ્તુ ઈગરના દ્રષ્ટિકોણને ખાસ બનાવે છે. એમની પાસે 45 વર્ષનો સીધો અનુભવ છે. સ્ટીવ જોબ્સ, જ્યોર્જ લુકાસ, રૂપર્ટ મર્ડોક જેવા દિગ્ગજો સાથે કામ કરવાનો અનુભવ, અને એમનામાં પેલું સર્જનાત્મકતાની સમજ અને બિઝનેસની કુશળતા, એનું એક અનોખું મિશ્રણ છે.
તો આ પુસ્તકનો મુખ્ય સાર શું છે? ઈગર સફળ નેતૃત્વ માટે કયું રહસ્ય બતાવે છે? કોઈ જટિલ ફોર્મ્યુલા છે?
ના ના, એવું કંઈ નથી. ઈગર કહે છે કે સફળ નેતૃત્વ કોઈ એક મોટી ભવ્ય સ્ટ્રેટેજી પર નહીં પણ અમુક મૂળભૂત માનવીય સિદ્ધાંતો પર આધાર રાખે છે.
કેવા સિદ્ધાંતો?
જેમ કે આશાવાદ, કોરેજ, ફોકસ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું, અને નિર્ણાયકતા, ડિસિસિવનેસ, અને આ બધું અખંડિતતા, ઇન્ટેગ્રિટી, અને લોકો તથા એમના કામ માટે ઊંડા આદર સાથે અમલમાં મૂકવાલું. પુસ્તકનો મુખ્ય તર્ક એ જ છે કે ટેકનોલોજી અને બદલાતા સમયમાં મૂલ્યો પર આધારિત નેતૃત્વ જ લાંબા ગાળે ટકે છે અને સફળ થાય છે.
એટલે ડિઝની જેવી મોટી ઐતિહાસિક સંસ્થાને આ બદલાતા યુગમાં કેવી રીતે સુસંગત રાખવી અને એટલું જ નહીં વધારે મજબૂત બનાવવી, આ પુસ્તક આ સવાલનો જવાબ ઈગરના અનુભવો દ્વારા આપે છે એમને. તે એક રીતે એમની યાદો પણ છે અને લીડરશિપના પાઠ પણ.
બરાબર. પુસ્તક 2 ભાગમાં છે, શીખવું, લર્નિંગ, અને નેતૃત્વ કરવું, લીડિંગ. પહેલો ભાગ ઈગરની કારકિર્દીના શરૂઆતના વર્ષો, એમના સંઘર્ષ, ભૂલો અને એમાંથી શું શીખ્યા એના પર છે.
અને બીજો ભાગ?
બીજો ભાગ એમના સીઈઓ તરીકેના સમય પર મોટા નિર્ણયો, પડકારો અને સફળતાઓની પડદા પાછળની વાતો કરે છે. આ પુસ્તક ખાલી બિઝનેસ સ્ટ્રેટેજી વિશે નથી, પણ પેલું ક્રિએટિવિટી અને કોમર્સ, નવીનતા અને પરંપરા, જોખમ અને જવાબદારી વચ્ચે બેલેન્સ કેવી રીતે રાખવું એના વિશે છે.
ચાલો તો પહેલા ભાગ શીખવું પર થોડી નજર કરીએ. એબીસીમાં સ્ટુડિયો સુપરવાઇઝર તરીકેની શરૂઆત. ઈગર કહે છે કે ત્યાં સાવ પાયાની વાતો શીખ્યા. ટાઈમસર પહોંચવું, દરેક કામ ઉત્સાહથી કરવું અને તૈયારી, તૈયારી હંમેશા પૂરી રાખવી. એમના એક શરૂઆતના બોસ હતા, રૂન આર્લેચ. એમની પાસેથી સંપૂર્ણતાની સતત શોધનો મંત્ર શીખ્યા. આ નાની વાતો જ મોટો પાયો બનાવે છે.
હા, અને એ સમયે એમણે પેલો ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ પણ અનુભવ્યો. એટલે કે આપણે લાયક હોઈએ છતાં એમ લાગે કે હું અહીં ન હોવું જોઈએ, હું પકડાઈ જઈશ, એવી એક અસલામતીની ભાવના.
ઓહ, એ તો ઘણા અનુભવતા હોય છે.
બરાબર, પણ આ અનુભવે એમને શીખવ્યું કે પોતાની મર્યાદાઓ સ્વીકારવી અને જે નથી જાણતા એ નિષ્ણાતો પાસેથી શીખવા તૈયાર રહેવું કેટલું જરૂરી છે. નમ્રતા અને જિજ્ઞાસા લીડરશિપ માટે ખૂબ જરૂરી ગુણ છે.
પછી એબીસીનો કેપિટલ સિટી સાથે મર્જર થયો. ત્યાં એમને ટોમ મર્ફી અને ડેન બર્ગ જેવા લીડર્સ મળ્યા, જેમની સ્ટાઇલ સાવ જુદી હતી.
હા, મર્ફી અને બર્ગ બહુ નમ્ર, શિષ્ટાચારી અને સિદ્ધાંતવાદી નેતાઓ હતા. એમનો મંત્ર હતો, સારા લોકોને કામે રાખો અને પછી એમને એમનું કામ કરવા દો. માઇક્રો મેનેજમેન્ટમાં જરાય માનતા નહોતા. ઈગરે એમની પાસેથી અખંડિતતા અને લોકો પર ભરોસો મૂકવાનું મહત્વ શીખ્યું. આ મૂલ્યો પછી એમના પોતાના નેતૃત્વનું એક મોટો ભાગ બન્યા.
પણ પછી 1996માં ડિઝનીએ આ કંપની ખરીદી લીધી અને ઈગર માઇકલ આઇઝનર નીચે કામ કરવા લાગ્યા. આઇઝનર પોતે મોટા લીડર હતા, પણ એમની સ્ટાઇલ અલગ હતી. એ અનુભવ કેવો રહ્યો?
એ સમયગાળો ઈગર માટે ઘણું શીખવા જેવો રહ્યો. એ આઇઝનરના ક્રિએટિવ યોગદાન અને ડિઝની માટેના જુસ્સાનો આદર કરતા હતા. પણ આઇઝનરની પેલી માઇક્રો મેનેજમેન્ટની વૃત્તિ, એટલે દરેક નાની બાબતમાં દખલ કરવી, કર્મચારીઓને સ્વતંત્રતા ન આપવી અને એમના કાર્યકાળના અંત ભાગમાં જે નિરાશાવાદ અને અસલામતી વધી ગયેલા, આ બધું જોઈને ઈગરે શીખ્યું કે કેવા નેતા નથી બનવું.
એટલે કે શું ન કરવું એ પણ શીખ્યા.
બરાબર, એમણે જોયું કે ભય અને અવિશ્વાસનું વાતાવરણ ક્રિએટિવિટીને કેવી રીતે મારી નાખે છે અને સારા લોકોને દૂર કરી દે છે. આ અનુભવે એમના ભવિષ્યના નેતૃત્વ માટે સ્પષ્ટ દિશા આપી દીધી.
આ બધું શીખવાના તબક્કામાં હતું. હવે પુસ્તકના બીજા ભાગ નેતૃત્વ કરવું પર આવીએ. 2005માં સીઈઓ બન્યા પછી ઈગરનું પહેલું કામ શું હતું? એમની પાસે ડિઝની માટે શું વિઝન હતું?
સીઈઓ બન્યા પછી તરત જ ઈગરે બહુ જ સ્પષ્ટતા સાથે ત્રણ મુખ્ય સ્ટ્રેટેજિક પ્રાયોરિટીઝ નક્કી કરી, જેમના પૂરા કાર્યકાળ દરમિયાન માર્ગદર્શક રહી. પહેલું, ઉચ્ચ ગુણવત્તાવાળી બ્રાન્ડેડ સામગ્રી એટલે કે કન્ટેન્ટ બનાવવી.
ઓકે.
બીજું, ટેકનોલોજીનો નવીન રીતે ઉપયોગ કરવો, ગ્રાહકો સુધી પહોંચવા અને એમના અનુભવને વધુ સારો બનાવવો. અને ત્રીજું, ડિઝનીને ખરા અર્થમાં એક ગ્લોબલ વૈશ્વિક કંપની બનાવવી. આ ત્રણ મુદ્દા પર જ એમનું પૂરું ફોકસ હતું અને એમણે આ વિઝન સતત પોતાની ટીમ સાથે શેર કર્યું. આ ફોકસ એમના નેતૃત્વનો મુખ્ય આધારસ્તંભ હતો.
અને આ પ્રાથમિકતાઓને અમલમાં મૂકવા માટે એમનું પહેલું મોટું પગલું હતું પિક્સારનું સંપાદન. પણ એ વખતે તો ડિઝની અને પિક્સાર, ખાસ કરીને સ્ટીવ જોબ્સ વચ્ચે સંબંધો સારા નહોતા ને. તો આટલો મોટો 7.4 અબજ ડોલરનો સોદો કેવી રીતે પાર પડ્યો?
આ ઈગરની હિંમત, નમ્રતા અને સંબંધો બાંધવાની ક્ષમતાનું શું કહેવાય, ઉત્તમ ઉદાહરણ છે. ડિઝનીનું પોતાનું એનિમેશન સ્ટુડિયો ત્યારે થોડું સંઘર્ષ કરી રહ્યું હતું. ઈગરે પ્રામાણિકપણે સ્વીકાર્યું કે ડિઝનીને પિક્સાર જેવી ક્રિએટિવ શક્તિની જરૂર છે. એમણે વ્યક્તિગત રીતે સ્ટીવ જોબ્સ સાથેના સંબંધો સુધારવા પર કામ કર્યું, એમનો વિશ્વાસ જીત્યો અને સૌથી મહત્વનું, એમને જોબ્સને ખાતરી આપી કે ડિઝની પિક્સારની જે યુનિક સંસ્કૃતિ છે, એમની જે ક્રિએટિવ પ્રોસેસ છે, એમાં દખલ નહીં કરે. આ વિશ્વાસે જ સોદો શક્ય બનાવ્યો. અને પછી જુઓ, એમણે પિક્સારના લીડર્સ એડ કેટમલ અને જ્હોન લેસેટરને ડિઝની એનિમેશનની જવાબદારી પણ સોંપી દીધી. એ બતાવે છે કે તેઓ ટેલેન્ટનો કેટલો આદર કરતા હતા.
પિક્સાર સફળતાપૂર્વક ભળી ગયો પછી એગરની નજર એવા કન્ટેન્ટ પર પડી જે ડિઝનીની પરંપરાગત ફેમિલી ફ્રેન્ડલી છબીથી કદાચ થોડું અલગ હતું, પણ જેની લોકપ્રિયતા અને સંભાવના જબરદસ્ત હતી. માર્વેલ? આ સોદા વખતે પણ કંપનીમાં મતભેદ હતા ખરું ને?
હા બિલકુલ. માર્વેલના સુપર હીરોઝ થોડા એજી એટલે કે ધારદાર ગણાતા હતા, અને ડિઝનીના કેટલાક એક્ઝિક્યુટિવ્સને ડર હતો કે આનાથી ડિઝની બ્રાન્ડને નુકસાન થશે. પણ ઇગ્રે આ પાત્રો અને એમની વાર્તાઓની ગ્લોબલ અપીલ જોઈ લીધી હતી.
એમણે શું જોયું એમાં?
એમણે જોયું કે માર્વેલ પાસે હજારો પાત્રોનો ખજાનો છે, અને એ યુવા પુરુષ દર્શકોને આકર્ષવામાં મદદ કરી શકે છે. 4 અબજ ડોલરનો આ સોદો એમની જોખમ લેવાની હિંમત અને બ્રાન્ડની જે પરંપરાગત વ્યાખ્યાઓ હોય એનાથી આગળ જોવાની ક્ષમતા દર્શાવે છે. અને આજે તો માર્વેલ સિનેમેટિક યુનિવર્સની સફળતા આપણે સૌ જાણીએ છીએ.
પછી પિક્સાર અને માર્વેલ, પછી ત્રીજું મોટું સંપાદન લુકાસ ફિલ્મ એટલે કે સ્ટાર વોર્સ. આ સોદામાં પૈસા કરતાં પણ વધુ મહત્વનું શું હતું?
અહીંયા સંબંધ અને વારસો, એનું રક્ષણ સૌથી મહત્વનું હતું. જ્યોર્જ લુકાસ માટે સ્ટાર વોર્સ ખાલી એક કંપની નહોતી, એ એમનું જીવન કાર્ય હતું, એમની ઓળખ હતી.
બરાબર.
ઈગર અને લુકાસ વચ્ચે સારો વ્યક્તિગત સંબંધ હતો. ઈગરે લુકાસને ખાતરી આપી કે ડિઝની સ્ટાર વોર્સના વારસાનું જતન કરશે અને એને યોગ્ય દિશામાં આગળ વધારશે. આ 4.05 અબજ ડોલરનો સોદો વિશ્વાસ અને આદર પર આધારિત હતો. એ બતાવે છે કે મોટા બિઝનેસ સોદામાં પણ માનવીય સંબંધો કેટલા મહત્વના હોય છે.
આ બધા મોટા સંપાદનો ચાલી રહ્યા હતા ત્યારે બીજી બાજુ ટેકનોલોજી દુનિયા બદલી રહી હતી. નેટફ્લિક્સ જેવી સ્ટ્રીમિંગ સેવાઓ પરંપરાગત મીડિયા કંપનીઓ માટે મોટો પડકાર બની રહી હતી. ઈગરે આનો સામનો કેવી રીતે કર્યો?
ઈગરે આ બદલાવને બહુ વહેલો સમજી લીધો હતો. એમને ખ્યાલ આવી ગયો હતો કે ભવિષ્ય સ્ટ્રીમિંગનું છે, ભલે એનાથી ડિઝનીના પોતાના નફો કરતા કેબલ ટીવી બિઝનેસને જોખમ હોય. એમણે પેલો સિદ્ધાંત અપનાવ્યો, નવીનતા લાવો અથવા નાશ પામો.
ઇનોવેટ ઓર ડાય.
હા.
એટલે જોખમ લેવું પડ્યું.
ચોક્કસ. એમણે ડિઝની પ્લસ નામની પોતાની સ્ટ્રીમિંગ સેવા શરૂ કરવાનો અત્યંત હિંમતભર્યો અને દૂરંદેશી નિર્ણય લીધો. આ માટે એમણે પહેલા બેમટેક નામની સ્ટ્રીમિંગ ટેકનોલોજીમાં એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કર્યું અને પછી એને ખરીદી લીધી. પોતાના મુખ્ય ધંધાને જોખમમાં મૂકીને પણ ભવિષ્ય માટે રોકાણ કરવું એ એમની લાંબા ગાળાની દ્રષ્ટિ અને હિંમત બતાવે છે.
21st Century Fox ની મનોરંજન અસ્કયામતો ખરીદી 71.3 અબજ ડોલર. આ તો
કલ્પના બહારની રકમ છે.
ખરેખર
આ ડિઝનીના ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી જટિલ સોદો હતો. આનાથી ડિઝનીને ફોક્સની વિશાળ ફિલ્મ અને ટીવી લાઇબ્રેરી મળી ગઈ, જેમ કે અવતાર, એક્સમેન, સિમ્પસન્સ, નેશનલ જિયોગ્રાફિક જેવી ચેનલો મળી, અને સ્ટ્રીમિંગ સેવા હુલુમાં કંટ્રોલિંગ હિસ્સો પણ મળ્યો.
એટલે આ બધું ડિઝની પ્લસને સફળ બનાવવા માટે હતું.
હા, અને વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવા માટે પણ જરૂરી હતું. પુસ્તકમાં રૂપર્ટ મર્ડોક સાથેની વાતચીતો અને આ સોદા પાછળની જે સ્ટ્રેટેજિક ગણતરીઓ હતી એનું રસપ્રદ વર્ણન છે. આ એમની નિર્ણાયકતા, ડિસાઇસિવનેસનું પણ ઉદાહરણ છે. એકવાર લક્ષ્ય નક્કી કર્યું પછી પૂરી તાકાતથી એને હાંસલ કરવું.
પુસ્તકના અંત ભાગમાં ઈગર ડિઝની પ્લસના લોન્ચ અને પોતાના કાર્યકાળના કેટલાક માનવીય પાસાઓ પર પણ વાત કરે છે, જેમ કે ઓર્લાન્ડોની પલ્સ નાઇટ ક્લબ પર હુમલો થયો એ પછી એમની પ્રતિક્રિયા.
હા, એ બતાવે છે કે મોટા નિર્ણયો અને અબજો ડોલરના સોદાઓની વચ્ચે પણ એક નેતા તરીકે માનવીય સંવેદના, સહાનુભૂતિ અને સામાજિક જવાબદારી નિભાવવી કેટલી જરૂરી છે. અંતમાં ઈગર ફરીથી એમના મૂળભૂત મૂલ્યો, અખંડિતતા, આદર, શિષ્ટાચાર પર ભાર મૂકે છે. સફળતા માટે આ પાયાના મૂલ્યો અનિવાર્ય છે.
આ આખી વાતચીત પરથી કેટલાક મુખ્ય સંદેશાઓ કે સિદ્ધાંતો શું તારવી શકાય જે આપણા સૌના જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય?
ચોક્કસ. મને લાગે છે 5 મુખ્ય બાબતો છે. પહેલું, આશાવાદ પણ વાસ્તવિકતા સાથે. ઈગરનો આશાવાદ ખાલી પોઝિટિવ થિંકિંગ નહોતો, એ પડકારોનો સ્વીકાર કરીને ટીમનો ભરોસો જીતીને ઉકેલ તરફ આગળ વધવાની વૃત્તિ હતી. મુશ્કેલીમાં પણ આશા રાખવી, પણ ખોટા ભ્રમમાં ન રહેવું, આ બેલેન્સ જરૂરી છે.
બીજો મહત્વનો મુદ્દો કયો લાગે છે?
બીજું, સર્જનાત્મકતા અને પ્રતિભાનો આદર. ઈગરે વારંવાર સાબિત કર્યું કે જો તમે ક્રિએટિવ લોકોને સ્વતંત્રતા, સપોર્ટ અને આદર આપો તો તેઓ અદ્ભુત પરિણામો આપી શકે છે. પિક્સાર, માર્વેલ, લુકાસ ફિલ્મની સંસ્કૃતિ જાળવી રાખી એ આનું પ્રમાણ છે. આપણે પણ આપણા કામમાં કે ઘરમાં નવા વિચારો અને ટેલેન્ટને પ્રોત્સાહન આપવું જોઈએ.
ત્રીજો મુદ્દો જે મને ખૂબ ગમ્યો તે હતો હિંમત.
બિલકુલ, ત્રીજો સંદેશ છે હિંમતભર્યા ગણતરીપૂર્વકના જોખમો લેવાની તૈયારી. ઈગર માને છે કે બદલાતા સમયમાં સ્થિર રહેવું જ સૌથી મોટું જોખમ છે. એમણે સતત મોટા પરિવર્તન લાવે એવા નિર્ણયો લીધા. આનો અર્થ એ નથી કે આંધળા જોખમ લેવા, પણ પરિસ્થિતિ સમજીને, ભવિષ્યને ધ્યાનમાં રાખીને હિંમતભર્યા પગલાં લેવા જરૂરી છે. આ વાત કારકિર્દી અને અંગત જીવનમાં વિકાસ માટે પણ એટલી જ સાચી છે.
અને ચોથો સિદ્ધાંત જેની વાત વારંવાર આવી તે મૂલ્યો.
ચોથું, મૂલ્યો આધારિત નેતૃત્વ અને અખંડિતતા. ઈગર ભારપૂર્વક કહે છે કે સિદ્ધાંતો પર અડગ રહેવું, સાચું બોલવું અને નૈતિક રીતે વર્તવું એ લાંબા ગાળે હંમેશા ફાયદાકારક રહે છે, ભલે ટૂંકા ગાળે મુશ્કેલ લાગે. અખંડિતતાથી વિશ્વાસ બને છે અને વિશ્વાસ જ કોઈપણ સંબંધનો પાયો છે.
અને પાંચમું જે આ બધાને જોડે છે.
પાંચમો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ, સંબંધો અને વિશ્વાસનું નિર્માણ. ઈગરના પુસ્તકમાં સ્પષ્ટ દેખાય છે કે એમની મોટાભાગની સફળતાઓ, સ્ટીવ જોબ્સ, જ્યોર્જ લુકાસ, રૂપર્ટ મર્ડોક સાથેના સોદા, એમની પોતાની ટીમ સાથેનો તાલમેલ એ મજબૂત વ્યક્તિગત સંબંધો અને પરસ્પર વિશ્વાસ પર આધારિત હતી. બિઝનેસ હોય કે જીવન, સારા અને વિશ્વાસપાત્ર સંબંધો વગર સફળતા અધૂરી છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે સીધા યાદ રહી જાય, જેમ કે તમે કોઈપણ કાર્ય જે રીતે કરો છો તે જ રીતે તમે બધું કરો છો. આનો શું અર્થ થાય?
આ બહુ ઊંડી વાત છે. મતલબ કે તમારી કામ કરવાની રીત, તમારી નિષ્ઠા, તમારી અખંડિતતા એ નાની નાની બાબતોમાં પણ દેખાય છે. તમે કોઈ નાનું કામ કેટલી ચીવટથી કરો છો એ જ બતાવે છે કે તમે મોટી જવાબદારીઓ કેવી રીતે નિભાવશો. તમારું ચરિત્ર દરેક ક્રિયામાં દેખાય છે, એમ સમજો ને.
બીજું એક ધારદાર વાક્ય, નવીનતા લાવો અથવા નાશ પામો, વચ્ચે કોઈ રસ્તો નથી. આ તો સીધું આજની દુનિયાને લાગુ પડે છે, નહીં?
એકદમ, ખાસ કરીને ટેકનોલોજી અને બિઝનેસના ક્ષેત્રમાં. જો તમે સતત નવું નહીં વિચારો, બદલાવ નહીં લાવો, તો તમે સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જશો. સ્થિરતા એ મૃત્યુ જેવી છે. ડિઝની પ્લસ શરૂ કરવાનો નિર્ણય આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
નેતૃત્વ વિશે એક મહત્વનું વાક્ય છે, તમે નિરાશાવાદ ફેલાવીને લોકોને સફળતાના દ્રષ્ટિકોણ તરફ દોરી શકતા નથી.
આ લીડરની મુખ્ય જવાબદારી બતાવે છે. લીડરનો અભિગમ એની એનર્જી ચેપી હોય છે. જો લીડર જ નિરાશ અને નેગેટિવ હશે તો ટીમ ક્યારેય પ્રેરિત નહીં થાય. આશા, વિશ્વાસ અને સકારાત્મક દ્રષ્ટિકોણ ફેલાવવો એ નેતાનું કામ છે.
અને આ પણ વિચારવા જેવું છે, સંપૂર્ણતાની ઈચ્છા લકવાગ્રસ્ત કરી શકે છે. અમુક સમયે તમારે કહેવું પડે છે આ પૂરતું સારું છે અને આગળ વધવું પડે છે.
હા, આ પરફેક્શનિઝમ અને પ્રેક્ટિકાલિટી વચ્ચેના સંતુલનની વાત છે. શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવો જરૂરી છે, પણ ક્યારેક પરફેક્ટની રાહ જોવામાં સમય અને તક બંને ગુમાવી દેવાય છે. યોગ્ય સમયે નિર્ણય લઈને આગળ વધવું પણ એટલું જ મહત્વનું છે.
અને છેલ્લે એકદમ મૂળ વાત, તમારા લોકો અને તમારા ઉત્પાદનની ગુણવત્તા અને અખંડિતતા કરતાં વધુ મહત્વનું કંઈ નથી.
આ ઈગરના નેતૃત્વનો સાર કહી શકાય. કોઈપણ સંસ્થાની સાચી મૂડી એના લોકો અને એના ઉત્પાદન કે સેવાની ગુણવત્તા છે. જો આ બે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો બાકીની સફળતા આપોઆપ આવે છે.
આ બધા સિદ્ધાંતો ખૂબ પ્રેરક છે, પણ વાત એ છે કે આ બધું આપણે આપણા રોજિંદા જીવનમાં, કામકાજમાં કેવી રીતે ઉતારી શકીએ, કંઈક પ્રેક્ટિકલ રીતે.
ત્રણ પ્રાથમિકતાઓ નક્કી કરી તેમ આપણે પણ આપણા પ્રોજેક્ટ્સ કે કારકિર્દી માટે શરૂઆતમાં જ સ્પષ્ટ, માપી શકાય તેવા લક્ષ્યો નક્કી કરી શકીએ, ટીમના સાથીઓ પર વિશ્વાસ મૂકી શકીએ, એમને થોડી સ્વતંત્રતા આપી શકીએ, મુશ્કેલ સમયમાં ફરિયાદ કરવાને બદલે ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને આશાવાદી રહી શકીએ.
અને જેઓ પોતાનો નાનો મોટો વ્યવસાય ચલાવે છે એમના માટે આમાંથી શું શીખવા જેવું છે?
વ્યવસાયમાં બદલાવથી ડરવાને બદલે તેને સ્વીકારવાની અને એનો લાભ લેવાની તૈયારી રાખવી. જેમ ઈગ્રે સ્ટ્રીમિંગના ભવિષ્યને પારખ્યું તેમ આપણે પણ આપણા ઉદ્યોગમાં શું નવું આવી રહ્યું છે એના પર નજર રાખવી જોઈએ. ગ્રાહકો અને ભાગીદારો સાથે પ્રામાણિક અને પારદર્શક સંબંધો બાંધવા અને પોતાની પ્રોડક્ટ કે સેવાની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ન કરવું.
અને અંગત જીવનમાં આ સિદ્ધાંતો કઈ રીતે મદદરૂપ થઈ શકે?
અંગત જીવનમાં ઈગરની જેમ સતત શીખતા રહેવાની વૃત્તિ રાખવી, દરેક કામ ભલે નાનું હોય પૂરી નિષ્ઠાથી કરવું, કારણ કે તમે કોઈ પણ કાર્ય જે રીતે કરો છો તે જ રીતે તમે બધું કરો છો. પોતાના અંગત મૂલ્યો નક્કી કરવા અને તે મુજબ જીવવાનો પ્રયત્ન કરવો, અને સંબંધોમાં ભલે તે પરિવાર હોય કે મિત્રો, વિશ્વાસ અને આદર જાળવી રાખવા પર ધ્યાન આપવું. કટોકટીના સમયે શાંત રહીને, સિદ્ધાંતોને વળગી રહીને નિર્ણયો લેવાની કોશિશ કરવી.
આખી ચર્ચા સાંભળ્યા પછી મને લાગે છે કે ઈગરની સફળતાનું એક મોટું કારણ એમની સ્પષ્ટ દૃષ્ટિ હતી, અને એ દૃષ્ટિને અમલમાં મૂકવા માટે મોટા મોટા જોખમો લેવાની હિંમત, એક પછી એક મોટા સંપાદનો અને પછી ડિઝની પ્લસ જેવો નિર્ણય, આ બધું બતાવે છે કે જો તમારામાં સ્પષ્ટતા અને હિંમત હોય તો તમે આખી સંસ્થાનું, શું કહેવાય, પરિવર્તન કરી શકો છો.
મારા માટે આ પુસ્તકનો સૌથી મોટો પાઠ એ છે કે આટલી મોટી સફળતા અને સત્તાના સ્થાને પહોંચ્યા પછી પણ ઈગર માનવીય મૂલ્યો, અખંડિતતા, આદર, નમ્રતા, શિષ્ટાચાર ને સર્વોપરિ ગણે છે. તે સાબિત કરે છે કે એક મહાન અને સફળ નેતા બનવા માટે પહેલા એક સારા અને સિદ્ધાંતવાદી માણસ બનવું જરૂરી છે, અને આ મૂલ્યો ક્યારેય જૂના થતા નથી, તે હંમેશા પ્રસ્તુત રહે છે. આ ખાલી એક સીઓની આત્મકથા નથી, પણ મૂલ્યો સાથે જીવવા અને નેતૃત્વ કરવા માટેની એક પ્રેરક ગાથા છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.